તારીખ 5/11/1987 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 213 અને 214 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 172.
જ્યાં જ્યાં એમના આશ્રમ છે ત્યાં તો લોકો સમૂહથી સમૂહથી ઉગવે છે. છેલ્લી શતાબ્દીમાં 19મી-20મી શતાબ્દીમાં મહાપ્રજ્ઞાવંત વિશેષ નિર્મળ જ્ઞાનનો ઉઘાડ જેમના વચનો પત્રના આકાર લઈ ગયા તો પણ હજારો જીવોનું ધ્યાન ખેંચાણ ચાલુ પરંપરાથી અને સંપ્રદાયથી અથવા કોઈ પણ પ્રકારની બાહ્ય ક્રિયા બાહ્ય ક્રિયા અથવા શાસ્ત્રવાંચનાદીની તમામ પ્રકારની બાહ્ય ક્રિયાથી જુદી થી બહુ સારી રીતે ખેંચી 24મા વર્ષમાં જે કાવ્ય લિખું છું યમ નિયમ સંયમ આપ્યો ત્યાગ વિરાગ થાક લ્યો એમાં બધી વાત લઈ લીધી છે. ત્યાગની સંયમની દાનની પૂજાની શાસ્ત્રવાંચનની બધી વાત લઈ લીધી છે. પર્યાયમાં તો બહુ મર્યાદિત કાળ છે. પરિભ્રમણ કરતા નિગોદમાં જ જાય છે, નિગોદમાં જાય છે એટલે અનંત દુઃખમાં જાય છે. એવી પરિસ્થિતિ જોઈને નિષ્કારણ કરુણા છે જેને કોઈ ઈચ્છા નથી, અંતરંગ સુખ જેને કોઈ પ્રવાહ નથી, માર્ગ બતાવ્યો છે, દર્શાવ્યો છે, સારી રીતે દર્શાવ્યો. એમના પત્રોમાં મોક્ષ માર્ગ અને પ્રસિદ્ધ થાય છે એમ લાગે છે. બરાબર એમ જ છે, વાત તો એમ જ છે, કેમ કે સ્વાનુભવથી નીકળેલી વાત એમાં સ્વાનુભવ નો વિષય મુખ્યપણે આવ્યા વિના એટલે એમાં મોક્ષ માર્ગ અખંડપણે જળવાયેલો જે પરંપરા ચાલે છે બરાબર ત્યાં પણ છે. લાયક જીવ હોય તો ત્યાંથી પણ એ પામી શકે છે, પામી જાય છે, અથવા સંસ્કાર લઈને આવ્યો હોય તો. વર્તમાનમાં તો એમની ઉપસ્થિતિ નથી, કોઈ જીવ સંસ્કાર લઈને આવે તો એમના વચનથી કામ ભગવાન ભગવાનના વચનમાં પણ કરવાનું નિમિત્ત છે. Thank you. સદગુરુના ઉપદેશમાં નિમિત્તમાં પૂર્ણ શક્તિ છે, પણ શું તૈયાર ન થાય તો એને આત્મદર્શન પ્રગટ થતું નથી. 214માં શરૂઆત જ એ રીતે કરે. પૂર્વના કોઈ આરાધક દિવસે વર્તમાનમાં ઘણો પુરુષાર્થ કર્યો છે. આયુષ બહુ ઓછું લઈને આવેલા, 33 વર્ષ ને 5 મહિને દેહાંત છે, જન્મથી ગણવામાં આવે. એટલા ટૂંકા ગાળામાં ફક્ત એક ભાવ બાકી રહે એટલી હદનો પુરુષાર્થ શ્રીમદ રાજચંદ્રજીને જન્મ જયંતિ. નિર્મળ પરિણતિ લઈને વૈમાનિક દેવમાં ગયા છે, ત્યાંથી મનુક્ષેત્રમાં આવીને ચરમ શરીર ધારણ કરીને નિર્વાણ દશાને પ્રાપ્ત કરી. દશા અંગીકાર કરશે, સંપૂર્ણ ચારિત્રની સિદ્ધિ થશે અને નિર્વાણ દશાની પ્રાપ્તિ. પોતાના નિર્મળ જ્ઞાનમાં એમને એ ભાષ્યું છે, એક અંગત કાર્યની અંદર એ વાત એમણે પ્રસિદ્ધ કરી છે. દરેકને એક જ દેહ દાસનું સ્વરૂપ પ્રદેશ હતું. તેથી વર્તમાન મુમુક્ષુ સમાજ ઉપર હજારો માણસો ઉપર ઉપકાર કરે છે. જે આત્મભાવો શબ્દો દ્વારા પ્રસિદ્ધ થયા એમના પત્રમાં, તેનાથી હજારો જીવોને આજે ઉપકાર થાય છે. જેને 100 વર્ષમાં તો ઘણાએ આયુષ્ય પૂરા થયા, પણ નવા નવા પણ ઘણા એની અંદર. એ તો હંમેશા દુનિયા તો આવાગમનનો મેળો છે, કોઈ શાશ્વત તો છે નહીં. જૂના જાય છે, નવા આવે છે, જૂના જાય છે. શાસનના પુણ્ય અનુસાર એ બધું બને છે. કોઈ વિરલ જીવ છે એને એ ગોળી વાગે છે, આત્મપ્રાપ્તિ કરી લે છે, એ સામાન્ય નિમિત્તે આત્મભાવનો બની જાય છે અને એનો બેડો પાર થઈ જાય. કદી પણ એવું નથી બનતું કે સંપ્રદાયમાં આવેલા બધા જીવોનો મોક્ષ થાય. એટલો તીર્થંકર દેવની ઉપસ્થિતિમાં પણ બન્યો નથી, બની શકતું પણ નથી. બહુ અલ્પ જીવો ભલે મોક્ષ માર્ગને પામે છે તો પણ સંખ્યાની એમાં કિંમત નથી. પામે છે એની જ બહુ મોટી કિંમત છે, એ જ બહુ મોટી વાત છે. તેથી આજના દિવસના નિમિત્તે એમના નિર્મળ જ્ઞાનનો, નિર્મળ દર્શનનો, એમની સ્વતંત્ર પુરુષાર્થની યોગ્યતાનું સ્મરણ કરવાનો આ દિવસ છે. જે જ્ઞાનીને ઓળખે છે એ તો જ્ઞાની એમ કહેતા જ, જેમ સોનાને ઓળખે છે એમ સોનું કહેતા જ. વર્ણન કરવાની જરૂર નથી કે આમાંથી દાગીના બને, ના કીળું હોય, ના તળપતું હોય, એ કઈ જરૂર નથી. નામ પડતા જ એમ એની કિંમત આવે છે. કોઈ પણ જ્ઞાની એ રીતે નામ પડતા જ એની મહિમા અને એનું મૂલ્ય સમજાય છે. ગ્રહસ્થ દશામાં કોઈ વિશેષ એમણે ભાવના વ્યક્ત કરી હોય તો અપૂર્વ ઉપસ્થિત વૈરાગ્ય ભાવનામાં અપૂર્વ અવસરના પ્રવચનો પાછળ લેવા 39મી સાલમાં થયેલા ગુરુદેવના બરોબર પ્રવચનો 79મી સાલમાં બહુ જૂના પ્રવચનો શરૂઆત શૈલી થોડી એ વખતની શૈલી થોડી જુદી દેખાય છે. વારંવાર એમ કહે છે કે ગ્રહસ્થ દશામાં આવા ભાવ તો કોઈ લાવો
બરોબર.
એટલે કે ગ્રહસ્થ દશામાં શું મુનિ દશામાં હોય પણ આવા ભાવ જોવામાં આવતા નથી ભાઈ વેશમાં. એ ગ્રસ્થમાં ઝવેરાતનો ધંધો કરતા કરતા આ પરિણામ થયા છે એમને. કેટલી અંતરંગમાં ભાવના વિશેષ રસવાળી હશે કે જે કાવ્ય રૂપે જેનો પ્રવાહ થઈને બહાર આવે એના ભાવમાં કેટલી ભાવના રહી છે વિચારમાં જેવો. એટલે એમ કહેવું છે કે જેને જ્ઞાની થવું છે અને જે જ્ઞાની થયા છે એને આવા ભાવ હોય છે. કોઈ પ્રદર્શિત થાય કોઈને એવી પ્રદર્શિત ભલે ન થાય પણ એ દશામાં એ જ ભાવના એવી જ ભાવના હોય છે અને એવી ભાવનાવાળા જ એ દશાને પ્રાપ્ત થાય છે એ વાત પણ એમાંથી સ્પષ્ટ થાય છે, પ્રસિદ્ધ થાય છે. એ અસાધારણ વિષય નથી. મારી મુનિ દશા આવી હોય, મારો સંભાવ આવો હોય, ક્રોધમાન માયા લોભના પરિણામને વિશે મારી પ્રવર્તના આવી હોય, એ દશામાંથી આગળ વધીને હું એક એક ગુણસ્થાન ચડીને અરિહંત દશા સુધી પ્રાપ્તિમાં આવું અને શૈલેષીકરણ છેલ્લી અવસ્થાથી પછી આગળ મોક્ષમાં જાઉં. પુરુષાર્થ તો એ અનંતો પુરુષાર્થ છે અને અત્યારે એટલો પુરુષાર્થ ચાલતો નથી પણ એ મારા મનોરથનો વિષય છે એમ કરીને માનવામાં આવે છે. એક અનોખું સ્થાન છે, અનોખું સ્થાન છે. ચાલુ વિષય લઈએ, ચાલતો અધિકાર છે. બેન શ્રીના વચનામૃત ગ્રંથમાં બોલ 273 પાણી પાપે છે. એવી મહાનતા, એવા ગુણ, એવી દશા પ્રાપ્ત કરવાની પ્રથમ તો ભાવના થાય. એમના સ્મરણના નિમિત્તે એવી દશા મને પણ પ્રાપ્ત હો એવી ભાવના. અને એમણે જે કાંઈ કહ્યું છે એમનો જે સત્સ્વરૂપ સંબંધીનો ઉપદેશ છે અને સતને પામવા સંબંધીનું જે માર્ગદર્શન છે એના ઉપર ઉપયોગ જાય, જ્ઞાનની પ્રવૃત્તિ મુખ્યપણે થાય. માત્ર બહુમાનનો રાગ કરીને બેસી રહેવાનો પ્રશ્ન નથી પણ જ્ઞાનની પ્રવૃત્તિ થાય એ મુખ્ય વાત છે. હિત હિતની દ્રષ્ટિએ વિચારવામાં આવે તો સત્પુરુષના ગુણગ્રામ છે દર્શન મોહના રસને તોડવાનું, ફૂટવાનું કારણ છે, ગળવાનું કારણ છે. એટલે એમના કોઈ પણ જન્મદિવસ કે કોઈ પણ બહાને એમના ગુણગ્રામ જ્યાં ગાવામાં આવે છે તો એ ભાવનામાં દર્શન મોહ પણ ગળે છે. તેથી કરીને એમણે પોતે તો કોઈ વક્તા અથવા વાંચનકારને જ્યાં માર્ગદર્શન આપ્યું છે ત્યાં સુધી પણ એ કહ્યું છે કે જ્યાં સુધી સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પ્રગટ થયું નથી ત્યાં સુધી તારું જ્ઞાન પારમાર્થિક વિષયને નિજ સ્વરૂપને સ્પર્શ્યું નથી. એ વિષયમાં તું હજી અજાણ્યો છો તો જે વિષયમાં તું અજાણ્યો છો એ વિષયમાં તું શું કહી શકીશ? શાસ્ત્રની વાંચેલી કે કોઈની સત્પુરુષની ધારેલી વાત કહી તો પણ મૂળમાં એનો તો માર્ગ તો જોયેલો નથી. કોઈ કેવી રીતે તું બીજાને બતાવી શકે? ત્યાં જોયું નથી એ તું બીજાને કેવી રીતે બતાવી શકે? આ તો સ્પષ્ટ પરિસ્થિતિ છે. ધારણા એ કોઈ ચીજ નથી, વસ્તુ નથી. ત્યાં તો પછી શાસ્ત્ર વાંચનનો ઉદય હોય જ્ઞાન થયા પહેલા એવા દિવસે શું કરવું કે મુખ્યપણે એને સત્પુરુષના ગુણગ્રામ કરવા એ માર્ગદર્શન. ભક્તિએ ચડી જવાનો વિષય નથી, દર્શન મોહને ગાળવાનો વિષય તત્વ છે, એમાં પાછળ ભક્તિ એ ચડાવી દેવી છે એવી વાત નથી, કે વ્યક્તિ પૂજા એ ચડાવી દેવી છે એવી વાત નથી, પણ એ સત્પુરુષના ગુણગ્રામ છે એ ખરેખર દર્શન મોહને ગળવાનું કારણ છે, એમ જાણીને એની પાછળનો પરમાર્થ શું છે એ વાત ગુઢ રાખી છે. 751 માં તો એ વાતે ખોલી છે, તમે દર્શનનું કારણ લીધું છે, પાત્રતામાં પણ એ પાત્રતાનો મુખ્ય વિષય લીધો છે. ધ્યાન આપે તો ઘણી જગ્યાએ એવી વાત નીકળે છે, એ વિષય બહુ સ્પષ્ટ છે કે દર્શન મોહને એનો રસ ગળે, એની શક્તિ ગળે, રસ ગળે એટલે દર્શન મોહની વિખ્યાતને વિખ્યાત કર્મની વિખ્યાતના પરિણામની બે વાત છે, શક્તિ ગળે ત્યારે એને વર્તમાન જ્ઞાનમાં સ્વરૂપ નિશ્ચય કરવા અર્થે જે યોગ્યતા જોઈએ, જે નિર્મળતા જોઈએ, જે ક્ષમતા જોઈએ એની પ્રાપ્તિ થાય છે. દર્શન મોહની તીવ્રતામાં કદી સ્વરૂપ નિશ્ચય થઈ શકતો નથી, કે જે સંગત સંમુખતાનું કારણ છે એ ના થઈ શકાય, ગળે સ્વરૂપ નિશ્ચય થાય છે. એટલા માટે જ્ઞાનીનો સંગ કરનાર, જ્ઞાનીના ચરણમાં રહેનાર જલ્દી પામે છે, એનું કારણ એ છે કે એનો દર્શન મોહ ગળેલો છે, એ કારણ છે. ભલે કાર્યકારણની ત્યાં ચર્ચા ન કરી હોય, પણ આદેશ કહો, પ્રમાણ કહો, આજ્ઞા કહો, એ તો સ્પષ્ટ જ છે. લોક શું કહે છે એમ જોવાથી, અથવા એવા અભિપ્રાય છે, અથવા એવું લક્ષ્ય રહેતા ચૈતન્ય લોકમાં જઈ શકે, કોઈ જીવ ચૈતન્ય લોકમાં જઈ શકતો, ચૈતન્ય લોક એટલે પોતાનું સ્વરૂપ, નિજ ચૈતન્ય પ્રકાશ જ્યાં અનંત ભરપૂર ભરેલો પડ્યો છે એમાં ઉપયોગ જઈ શકતો નથી, કેમ કે એની દ્રષ્ટિ બહાર ને બહાર લોકો પ્રત્યે પકડાયેલી રહે છે. કોઈ જીવને લોક સંજ્ઞા જોવામાં આવે તો એ ગમે તેવી તત્વની વાત કરતો હોય તો પણ નિયમથી મિથ્યા દ્રષ્ટિ છે એ વાત સિદ્ધ થઈ ગઈ છે, સાબિત થયેલી છે, કોઈ પરીક્ષા કરવાની ત્યાં જરૂર રહેતી નથી. લોક સંજ્ઞા શ્રીમદજી એ વિષય ઉપર તો પ્રહાર કરેલો છે, લોક સંજ્ઞા ઉપર તો, કે લોક સંજ્ઞા છે એ પ્રત્યક્ષ ઝેર છે, એવું જ્યાં સુધી ભાસે ને ત્યાં સુધી સત્પુરુષે જે કહેવા ધાર્યું છે તેના ઉપર વર્તી જાવ. જે કહેવા ધારે છે પરમાર્થનો વિષય એના ઉપર જીવની વૃત્તિ જઈ શકતી નથી, કેમ કે એની વૃત્તિ લોકસંજ્ઞામાં રોકાય છે. સમાજ આમ કરીશ તો સમાજ શું કરશે, એનું ત્રણેય કાળે એવું બનતું આવ્યું છે કે મોટો સમુદાય અજ્ઞાનીઓનો રહેલો હોવાથી, સંપ્રદાયનો રહેલો હોવાથી, અને આ તો નિકૃષ્ટ કાળમાં તો એમ જ હોય, અને બહુ અલ્પ સંખ્યા આવા કાળમાં તો જ્ઞાનીને પક્ષે હોવાથી, જ્ઞાનીને અનુસરનારા હોવાથી, કોઈ જીવ જ્યારે સંપ્રદાયથી વિખૂટો પડીને, સમાજથી વિખૂટો પડીને જ્યારે જ્ઞાનીનો સંગ કરવાના ભાવ કરે છે ત્યારે એ સંબંધની અંદર થોડો ઉહાપો અવશ્ય ઉત્પન્ન થાય છે, પણ એ કોઈ ગણના કરવાનો વિષય નથી, એને કોઈ મહત્વ આપવાનો. આત્માના હિતથી કોઈ ચીજ વધારે આ જગતમાં મારો આત્મા અને મારું આત્મહિત એનાથી કોઈ વધારે નથી, આવો સીધો હિસાબ આત્માથી લગાવી ચૂક્યો છે. એનો આ હિસાબ હોવાથી, એનો આ નિર્ણય હોવાથી સમાજ સમાજની કોઈ ગણના કરવાનો પ્રશ્ન એને મને ઉપસ્થિત થતો આપણે તો ઘણા સંપ્રદાય છે બદલીને જ આવેલા છે, ઘણા જેવો એવી રીતે શ્રી ગુરુદેવ નો પણ ઇતિહાસ એ દિવસ એવું લાગ્યું અમે તો સંપ્રદાય છોડ્યો, સંપ્રદાય ને ગણતા નથી, એક જરાક કિંમત આવી ગઈ. સંપ્રદાયમાં ઘણી ગડબડ છે, સંપ્રદાય વાળા અમને બહુ કહે છે, સગા વાળા અમને બહુ કહે છે, શું કર્યું આ તમે, કેમ આમ કર્યું, કેમ આમ કર્યું, પણ અમે કાંઈ ગણતા નથી, અમે કાંઈ ગણતા. એટલે એ રીતે અવગણના કરીને આવ્યા એટલે કઈ બહુ મોટી વાત છે એમ પણ લેવા જેવું કરતા ચાલતું હતું, એ સામાન્ય વાત છે. મુમુક્ષુ અને આત્માર્થી જીવ માટે સમાજની અવગણના કરવી એ તો એક બહુ સામાન્ય વાત છે, એટલો પુરુષાર્થ ને એટલી શક્તિ તો એને બહુ પ્રારંભમાં આવી જ જવી જોઈએ. હજી આગળ તો હજી ઘણો રસ્તો કાપવાનો, સંપ્રદાય બદલ્યો એટલે ગઢ જીતી લીધો એમ નથી, હજી તો ઘણા ગઢ જીતવાના બાકી છે. ગુરુદેવ કહે છે પાત્રતા માટે, સમ્યક દર્શનની યોગ્યતા માટે તો ઘણા ગઢ જીતવાના પાછળ, એમાંનો આ એક ગઢ છે લોકસંઘ. લોકસંઘ ના માર્યો છે, ઘણી નીચી યોગ્યતા માર્યો છે, એ સમાજને વશ પડેલો છે, સમાજમાંથી એને આબરૂ કીર્તિ જોઈએ છે, માન જોઈએ છે, લૌકિક માન જોઈએ છે, ત્યાં સુધી કોઈ રીતે એને આત્મલક્ષ થઈ શકે નહીં. સિદ્ધાંત માટે જેને આત્માને સાધવો છે એવા સાધકને એક શુદ્ધ આત્માનો જ સંબંધ હોય છે. સાધકને તો એક
આત્મા
શુદ્ધાત્માનો જ સંબંધ હોય છે. એટલે કે મારે મારા સમાજ સાથે સંબંધ નથી, મારે મારા આત્મા સાથે સંબંધ છે, મારા આત્મહિત સાથે સંબંધ, સમાજ સાથે મારે કોઈ સંબંધ
નથી.
આખો સમાજ વિરુદ્ધ થઈ જાય 100% તો ઘરે બેસીને ઓરડો બંધ કરીને આત્માને સાધે, પણ સમાજ વિરુદ્ધ થઈ ગયો છે માટે હવે સમાજમાં ભળો એ વાત અહીંયા છે. એ સમાજમાં જે શક્તિ વિરુદ્ધ જાય છે, માર્ગે જાય છે, એવા સમાજમાં જ્ઞાની ફરતા નથી ને જ્ઞાનીને માર્ગે ચાલનારા પણ ફરતા
નથી.
ગુરુદેવ તો બહુ સ્પષ્ટ હતા કે સતને સંખ્યાની કોઈ જરૂર નથી, સતને સતના અભિપ્રાય સાથે સંબંધ છે, સંખ્યા સાથે કોઈ સંબંધ
નથી.
ચાલુ રાખશું ક્યાં સુધી થશે નહી, અને થશે નહી એટલે પછી છોડવાનો પ્રશ્ન રહેતો થઈ ગયો ને. બીજા ટોળામાં ભલે અગ્રેસર ન થાય, સાંસારિક કાર્ય શરૂ કરવા માટે જાગે એ પહેલા હું થોડુંક મારું કામ કરું. લોકો જાગે શરૂ કરે, લોકો તો દેહાર છે, દેહની પ્રવૃત્તિ શરૂ કરવાના છે, એ પહેલા હું આત્માર્થે આત્માની કંઈક પ્રવૃત્તિ કરીને આત્માનું કરું, બીજા જાગે એ પહેલા કરે. કારણ કે જાગ્યા પછી કોઈને દખલ થવાનું નિમિત્ત છે, જાગ્યા પહેલા તો કોઈનું નિમિત્ત સામાન્ય છે. પોતાનું હિત થાય એ જ સુપ્રભાત છે, બીજું કોઈ સુપ્રભાત છે જ નહીં. અનંત વખત સૂર્ય ઉગીને આચમક, કેટલા કાળમાં અનંત વખત ઉગીને આચમક બધા પ્રભાત છે. મોહ નિંદ્રા ટળે, દર્શન મોહ નિંદ્રા ટળે ત્યારે સુપ્રભાત છે. ભાવ નિંદ્રા ટાળો છે, પેલું જ વાત બધી. આમ તો શું થશે, ગુજરાતના ગામડામાં વસતા હતા ત્યારે લોકો ભેગા થતા હતા. અમે આ વખતે અગાસની બાજુમાં કાવીઠા ગયા હતા, કાવીઠા સુમતજી જે ઘરે રહેતા હતા એ ભાઈ ને ઘરે ગયા હતા. બધા એમ ત્યાં અન્યાય અત્યારે ઘણા થઈ ગયા સુમતજીના, એટલે ઘણા આવે છે ત્યાં. પોતે નિવૃત્ત છે એટલે સારું છે, બધાને બતાવે છે. અહીંયા જમવા બેસતા હતા, અહીંયા સુતા હતા, અને જમવા બેસવાનું પોતાનું ઘરે હતું જ્યાં અત્યારે પોતે રહીએ છીએ. ઉપરના ગાર હતી અત્યારે, પછી આ બધી દાદીને એવું કરે કે પણ અહીં ગાર હતી, બધું મકાન છે દાદાનું. આ જગ્યાએ ચૂલો રાખી અંબલાલભાઈ રસોઈ કરતા હતા, અંબલાલભાઈ રસોઈ કરતા હતા. વ્યવસ્થા નથી બેસતી નહીં હોય, એ બહુ ભક્તિવાળા હતા. પોતે રસોઈ શીખી લીધી કે હવે કૃપાળુ દેવ નિવૃત્તિ લઈને આવે એ પહેલાં આપણે રસોઈ શીખી લ્યો. બે લાભ, સાનિધ્યનો લાભ મળે અને સેવાનો લાભ મળે. એક વખત કોઈ ઉતર્યા ત્યાં સ્ટેશને, કોઠળો વાસણનો હારે જ લઈ લીધેલો, સાધનો માટે પહેલાં બધું ગોઠવી રાખ્યું. નાખ્યો ખંભે ગોઠવો, તો અંબાલાલ આ શું છે, તો કે આ વાસણનો ગોઠવો છે કે સાહેબ. કેમ તો કે આપણે રસોઈ કરવા માટે રસોઈઓ, કે હું હવે રસોઈઓ કે આપણે શીખી લીધું છે, વાંધો નથી. મકાન દેખાડી ત્યાં કે અમારા ભાઈનું મકાન છે, કાકા દાદા ત્યાં એક મોટો હોલ હતો. એ મોટો હોલ હતો, એક સાથે ચોથો બસો માણસ બેસે હોલ છે. ફોટો રાખ્યો છે આ જગ્યાએ, આ જગ્યાએ આ ફોટો તો અહીંયા રાખ્યો પણ એની બાજુમાં જગ્યા આ જગ્યાએ બેસતા હતા. એ લોકો ગામે ગામથી આવતા, મને ખબર પડે આવ્યા છે, આવ્યા છે આવતા હતા. એ નિમિત્તે ભેગા થતા હતા ને એમ ચાલતું હશે. આ બધા આજુબાજુમાં નજીકના જ ગામડા છે, આ બધા નજીક નજીકમાં છે. નડિયાદ, ઉત્તર સંડા, કાવીઠા, આગાશ છે, વડવાઈ નજીક છે, ત્યાંથી વડવાઈ નજીક છે. મંગળમાં તો શું છે કે જયારે કાવીઠાની બાજુ રહેતા ત્યારે કોઈ વાર એ બાજુ આવી જતા એકાંત માટે આવે, ત્યાં જ ખંભાથી નજીક એ રીતે સામૂહિક થયેલું. બહુ એટલું બધું પ્રસિદ્ધ નથી, ત્યાં જઈએ તો ખ્યાલ આવે કારણ કે મોટા ગ્રંથની અંદર જે ઉપદેશ થાય નો ઉપદેશ નો જે પાછળ છે એ વખતે બોલેલા એ ધારેલો એ લખાયેલું. એટલે ધારેલું લખવામાં ધારણા કરવા વાળામાં આપે છે એ એટલો સંભવ રાખીને એ વાંચવાનું હોય. તો કોઈ વાતમાં એવું લાગે કે આ કદાચ બરાબર નહીં પકડ્યું, બાકી એ વાત બધી મૌખિક છે. પત્રોની વાતો પોતાના ભાવલિંગમાં તો આયુષ બહુ મોટું દ્વારકાદેવ માં જાય તો 10,000 વર્ષ
ચારથી પણ કપડા વાળા સાધુ
દ્રવ સંગ્રહ મંગાવ્યું આ જગ્યાએ દ્રવ સંગ્રહ કર્યો છે અને અમારો આ દેવલોક માં જાય લગભગ નિવૃત્તિ મારી આવો અને કસાઈ ની મનતા મારી આવે તો અહીંથી દેવલોક માં જાય છે. દેવલોક તો ઘણી કસાઈ ની મનતા છે એનો તો આધાર જ આખો મુનિ યોગ્ય પંચ મહાવ્રત સમિતિ જુક્તિ બહુ અત્યંત મોટી કસાઈ નો આધાર બહુ સ્પષ્ટ હોય એમ કદાચ એમ દ્રવલિંગી હોય છે પટારક હોય છે શું હોય એવી નક્કી નથી પ્રસિદ્ધ પણ કોઈ કહી શકાય કે આમ જ છે એવું નૃષિભાવ કેવી રીતે આવ્યો છે બહુ ટૂંકા ગાળામાં એ વિચારમાં લેવો વિશે એમના પિતાશ્રી હતા ભાઈ ની ઉંમર હતી લગભગ 5-70 વર્ષની એમનું ઘર હતું. એ છોકરાઓ બધા ધંધે લાગે છે મુંબઈમાં એટલે કે છોકરાઓ ધંધા કરે અને ધંધો છે મુંબઈમાં હું તો અહીંયા નિવૃત્ત થઈ ગયો અને એમના પિતાશ્રી જે હતા એનું નામ આવે છે નામ તો હું ભૂલી ગયા આપણે પિતાશ્રી બે ભાઈઓ હતા. એક ભાઈના ઘરે વાંચન થતું હતું એક ભાઈ ના ઘરે જમવાનું થતું હતું વાતો એમના પિતાશ્રી ના વખત થી બધી સાંભળી હોય ને તો પ્રેમ થી બધું બતાવતા હતા સ્કૂલ પણ જાય ભક્તિ ઘણી છે પત્ર લખ્યો દીકરા એમ યાદ જો લઈને કેવા ઓળખાણ નહીં પીઠાણ નહીં જોયેલા નહીં પણ એટલા ચોટી પડે વાત નથી હલવાનો બે ભાઈ હતા ઝવેરચંદભાઈ નું મકાન રતન પણ ચારિત્ર ભાયાચરણ મંદકષાય પૂર્વક ચોખ્ખું હોય છે એમાં ગડબડ ના કરે, એમાં ગડબડ કરે તો એ દ્રવલિંગી નથી. અત્યારે છે નગ્ન દિગંબર મુનિઓ, દ્રવલિંગી નથી, આચાર શુદ્ધ નથી. જે શાસ્ત્રોક્ત જે જીનોક્ત વ્યવહાર છે, વ્યવહાર શુદ્ધ નથી. જેમ કે ઉદ્દેશ્યકાર છે, ચોખ્ખો થાય છે, ચોખ્ખો એટલે રસોડું, ચોખ્ખો હિન્દી ભાષામાં ચોખ્ખો કહે છે, એમના માટેનું રસોડું થાય છે. તો એક આહારનો એક કણ ન લઈએ, પાણીનો બિંદુ ન લઈએ, ઉદ્દેશિત મુનિ ન લઈએ, પ્રાણ જાય તો ન લઈએ, દ્રવલિંગી હોય તો ન લઈએ. દ્રવલિંગીની મર્યાદા એ એક દ્રવલિંગી નથી રહેતા, કુદરત નો વિષય તો કુદરત ના ઉપર જ
છે,
કર્મ નથી છેતરાતા, માણસ કોઈ છેતરા કર્મ છેતરાતા. હા, કસાય બહુ મંદો હોય, દ્રવલિંગી હોય ભલે મિથ્યાદર્શન હોય પણ કસાય બહુ મંદો હોય. તો અઠ્યાવીસ મૂળગુણ ને પંચમાવ્રત ચોખ્ખા કોણ પાડી શકે, એટલો કસાય મંદ હોય જ પાડી શકે, બીજાની તાકાત નથી પાડી શકતા. બહુ કસાય પ્રકૃતિ ઉદ્ગત રીતે બહુ મંદ કસાય જીવ હોય, અત્યંત મંદ કસાય જીવ હોય, એનું કામ છે. ખરાબ તીવ્ર કસાય હોય તો અઠ્યાવીસ મૂળગુણ સમિતિ ગુપ્તિ પાડવી ચાલી નથી. જંગલમાં રહેવું, હાડ તડકો વરસાદ ટકે ક્યાં છે? જ્ઞાન તો છે ને, મિત્ર તો જ્ઞાન થઈ શકે, આત્માનો આધાર હોય તો ટકે, આત્માનો આધાર જ એ ટકે છે. બહુ કસાય મંદ હોય મિત્ર ન રહે, સીધી વાત. દેવલોક જ જાય, એમાં પ્રશ્ન નથી. નવમી દેવ સુધી જાય છે, ઊંચામાં ઊંચા દેવલોક જાય છે. સોળ સ્વર્ગ વટાવ્યા પછી છે પાંચ દેવ, પાંચ અનુસરમાં નવમી દેવ જાય છે. મિથ્યા દ્રષ્ટિનો છેલ્લામાં છે જવાનું, ઉત્કર્ષ મન કસાય ના હોય તો અહીં સુધી જાય છે. આગળમાં પછી શરૂઆત સુધી દર્શનીય દ્રષ્ટિ જાય છે. બસો ત્રોતેર તેર બોલમાં સાધકને એક શુદ્ધાત્માનો જ સંબંધ હોય છે, એટલે એને પોતાના શુદ્ધાત્મા સાથે સીધું અનુસંધાન રાખવાનું હોય છે. એક શુદ્ધાત્માને જ નજરમાં રાખે છે, એના જ ઉપર દ્રષ્ટિ છે, એની જ મુખ્યતા છે, એની આગળ બધું ગૌણ છે. શુદ્ધ પોતાના શુદ્ધ આત્મા પાસે, પોતાના પરમાત્મા પાસે બધું ગૌણ છે, કોઈની મુખ્યતા નથી. આખા જગતની મુખ્યતા નથી, જગત ઈષ્ટ નહીં આત્મ. મધ્યપાત્ર જે અહીંયા મધ્યપાત્ર મધ્યપાત્ર મહામાન એટલું કરે તો એ મહાન ભાગ્યશાળી છે, મધ્યપાત્ર છે, ઉત્કૃષ્ટ પાત્ર થઈને પામી જશે. નિર્ભયપણે લોકોનો ભય રાખ્યા વિના નિર્ભયપણે ઉગ્ર પુરુષાર્થ અંતરંગમાં કરવો, પુરુષાર્થનો બોલ છે. નિર્ભયપણે ઉગ્ર પુરુષાર્થ કરવો પુરુષાર્થની પ્રેરણા છે. બસ તે જ લોકાગ્રે જનાર સાધક વિચારે છે, એ પોતાના પુરુષાર્થને સાથે એને સંબંધ છે, પુરુષાર્થની ભાવનામાં છે, ભાવના પુરુષાર્થ સહિતની છે. અને એ જેટલો પુરુષાર્થ ઉગ્ર એટલી જ સિદ્ધિ નજીક, એટલો જ નિર્વાણ નજીક, જેટલો પુરુષાર્થ એટલું જ આત્મહિત. બસ જેટલો જ્ઞાનનો ઉઘાડ એટલું આત્મહિત એમ નથી કહેતા, જેટલો પુરુષાર્થ એટલું આત્મહિત. મોક્ષ માર્ગમાં તો પુરુષાર્થની જ મુખ્યતા છે.
બરાબર,
ટોડર મોદીએ મોક્ષ માર્ગ નો અધિકાર શરૂ કર્યો, નવમો અધિકાર પહેલી વાત એ લીધી છે. મોક્ષ માર્ગમાં પુરુષાર્થની મુખ્યતા છે, જેટલો પુરુષાર્થ જીવનો થાય એટલો જ આગળ વધે, એટલા ગુણ વિકાસ પામે, એટલો એને સુખ શાંતિ ને આનંદ રહે, એટલો એ મોક્ષની નજીક ગયો. તેથી બસ તે જ લોકાગ્રહ જરા સાધક વિચારે છે, એ કઈ લોકોની સામે જોવા રહેતો નથી. લોકોની કિંમત પહેલેથી અભિપ્રાયમાં ટાળી રાખે છે કે આની કાંઈ કિંમત જ નથી, લોકોની કાંઈ કિંમત નથી. બસ ત્યાંથી જ આગળ ચાલે છે. જ્યારે જેની લોકસંજ્ઞા છે એને એને એની જ મુખ્યતા રહ્યા કરે છે, પણ લોકોનું શું, પણ સમાજનું શું, પણ લોકોનું શું, અને સમાજનું શું. લોકોનું સમાજમાં જોતા શું ખોવાઈ ગયો, પોતે તો
ખોવાઈ ગયો.
પાણીમાં રહે ને મગર હારે રહે, વેર તો કોઈ ની હારે નથી. નિર્વેર માર્ગ છે આ, વેર નો પ્રશ્ન નથી. લોકોમાં રહેવું નથી, અભિપ્રાય શું છે કે આ લોકોમાં મારે રહેવું નથી, રહેવું એ પ્રશ્ન નથી. મારે લોકોમાં રહેવું નથી, લોકાગ્રહે જવું છે, લોકોને છોડીને લોકાગ્રહે જવું છે. આ મારો માર્ગ છે, આ મારો ધ્યેય છે, આ મારો અભિપ્રાય છે. પણ જ્યાં સુધી પૂર્વ કર્મનો ઉદય છે ત્યાં સુધી વચ્ચે રહેવાનું છે, જે લોકોની વચ્ચે રહેવાનું છે એ લોકોને ગૌણ કરી દેવા પડે છે, તો લોકોનો સંગ છૂટશે, નહીં તો લોકસંગ છૂટશે
નહીં.
અથવા જે લોકસંજ્ઞાનું ઝેર છે એને તો બરાબર સાધક ઓળખે છે કે આ ઝેર તો મારે ખાવા જેવું
નથી.
લોકસંજ્ઞાનું ઝેર કેવું છે કે લોકોમાં અમુક સ્થાન પામવું, સ્થાન મળ્યું હોય તો એ સ્થાનને ટકાવી રાખવું, અથવા એથી સારું ઊંચું ઊંચા સ્થાનની પ્રાપ્તિ કરવી, એટલે એની સર્વ પ્રવૃત્તિમાં એ લક્ષ્ય રહ્યા કરે. પછી દેવગુરુ શાસ્ત્રની પ્રવૃત્તિ કરે પાછળ એ જે, પણ બધામાં એને લક્ષ્ય એ હોય કે લોકોની અંદર મારું સ્થાન વધે છે કે નહીં, આ એને લક્ષ્ય હોય. શાસ્ત્રમાં તે સરસ વાંચે, શાસ્ત્ર મોડેટરી હોય, સારું એવું શાસ્ત્ર વાંચે, શાસ્ત્ર વાંચન કરે છે, શું અભિપ્રાયથી કરે છે એના ઉપર એનું મૂલ્યાંકન છે, કેવું કરે છે એના ઉપર મૂલ્યાંકન નથી, પણ શું અભિપ્રાય રાખીને કરે છે એના ઉપર એની કિંમત છે. જો લોકસંજ્ઞા હોય એની અંદર બહુ નુકસાન કરે, સાંભળનારો નુકસાન કરે એના કરતા વાંચનારો વધારે નુકસાન કરે, કેમ કે એને વધારે ઝેર પીવા જાય, રસ ચડે છે. પુનઃ ઉદય હોય, લોકો માન આપે, સ્થાન આપે, એ તો પુનઃ ઉદયનું કારણ છે, કઈ લાયકાતનું કારણ
નથી.
આનાથી આ થાય, આનાથી આ થાય, આનાથી આ થાય, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. કેટલાક નિમિત્ત નૈમિત્તિક સંબંધો સંબંધીના અપેક્ષિત ધર્મો છે, એ તો અપેક્ષિત ધર્મો છે, કઈ ત્રિકાળી ગુણ નથી. એટલે એવી લોકની રચના છે કે જીવને એમ થાય કે આનાથી આનું કાર્ય થાય છે, એક પદાર્થની શક્તિ બીજા પદાર્થનું કામ કરે છે, એ અસત્ય અને જૂઠનો આગ્રહ કરાવે એવી લોકરચના છે. એ શ્રીમદજીએ સ્પષ્ટ કર્યું, લોકરચના કોઈ એવી છે કે અસત્યનો આગ્રહ થાય, એને સમજે છે એને આ આગ્રહ થતો
નથી.
કોઈથી કોઈને થવાનો પ્રશ્ન નથી, જે થવાનું જે કાળે જેમ થવાનું તેમ થવાનું, એમાં કોઈનું કર્યું કઈ થતું
નથી.
વસ્તુનું સ્વરૂપ તો, વસ્તુનું જ્ઞાન તો, વસ્તુના સ્વરૂપ અનુસારનું જ્ઞાન તો વિપરાગતામાં જ પરિણમે, એ સિદ્ધે સિદ્ધો વિષય.
પુરુષાર્થને
રુચિ અનુયાયી છે, જેવી રુચિ એવો પુરુષાર્થ.
પણ
એ તો શું છે, શરૂઆત વાળાને રુચિનો બોલ લાગુ પડે છે, તેને પુરુષાર્થ પ્રગટ થયો એને તો પુરુષાર્થમાં જ આગળ વધવાનો, એને કઈ રુચિનો પ્રશ્ન નથી, એ પગથિયું પૂરું થઈ ગયું. મોક્ષુ જીવને અનાદિથી જેને બાહ્ય રુચિ અનાત્માની રુચિ રાગની પડી છે, જ્યાં સુધી તારી રુચિ છે સારો અવળો ચાલશે, રુચિને અનુસરીને હિન્દી રુચિમાં અવળો જ ચાલશે, દિશા બદલવા માટે એ વાતનું સ્પષ્ટીકરણ આવે. નિર્ભયપણે ઉગ્ર પુરુષાર્થ પૂરો હોય છે, જોરથી ઉગ્ર રીતે વિશેષ બળવાન પુરુષાર્થ, બળ હોવું જોઈએ પુરુષાર્થના પરિણામે, બળ છે પણ એમાં ઉગ્રતા છે, તારતમ્ય ભેદે પણ એની અંદર ઘણા તબક્કા છે. મોક્ષમાં સમય સન્મુખ થાય ત્યારથી સહજ પુરુષાર્થ શરૂ થાય છે, એ જ પુરુષાર્થ આગળ વધીને એક તબક્કે સમ્યક દર્શન પ્રાપ્ત થાય ને અભેદ સ્વાનુભૂતિ અનુભવ પ્રગટ થાય, ધોપયોગ થાય એટલી હદમાં પુરુષાર્થ થાય છે. ત્યાર પછી ચોથા ગુણ સ્થાનમાં પુરુષાર્થ વૃદ્ધિગત થઈને પાંચમા ગુણ સ્થાન સુધી આવે છે. પાંચમા ગુણ સ્થાનથી આગળ વધીને મુનિદશાનો પુરુષાર્થ આવે છે. મુનિદશામાં આગળ વધીને શ્રેણી માંડવાનો પુરુષાર્થ આવે કહેવાય બધો પુરુષાર્થ. પણ એના અસંખ્ય ભેદ છે, એ ગુણ સ્થાનમાં અસંખ્ય ભેદ છે. ચૌદ સુધીના છે પણ એક એક ગુણ સ્થાનમાં અસંખ્ય ભેદ છે. એવો પુરુષાર્થ વિશે જુદો છે. એટલે સાધક જીવ તો પોતાના પુરુષાર્થને સંભાળે છે, જગતને અને સમાજને સંભાળવામાં એ પોતાનો પુરુષાર્થ ખોઈ બેઠા નથી એમ કહેવાય. સદગુરુના ઉપદેશ રૂપ નિમિત્તમાં પૂર્ણ શક્તિ છે, પૂરેપૂરી શક્તિ છે નિમિત્તપણાને. પૂર્ણ શક્તિ છે એટલે કરી દે છે કામ એમ નહીં, બીજાનું સમ્યક દર્શન એ કરે છે એમ નથી. નિમિત્તપણાનું પૂરું નિમિત્તત્વ છે. જેમ સર્વજ્ઞ તીર્થંકર પરમાત્મામાં પૂરેપૂરું નિમિત્તત્વ છે, એવું જ પૂરું નિમિત્તત્વ નિર્ગ્રંથ ગુરુમાં છે, એવું જ પૂરું નિમિત્તત્વ સત્પુરુષમાં છે. જીવને કરવું હોય તો નિમિત્ત અપેક્ષા એ ત્રણે સરખા છે. ગુણસ્થાન અનુસાર ભલે સરખા નથી તો પણ નિમિત્ત અપેક્ષા એ બધા સરખા છે, સમ્યક દર્શનની અપેક્ષા એ બધા સરખા છે. સમ્ય જ્ઞાન ને આચરણ ની અપેક્ષા એ સરખા નથી તો પણ સમ્ય દર્શન ની અપેક્ષા એ સરખા નથી. સત્પુરુષ આગળ તો કોઈ આવેલું જ નથી. સત્પુરુષ ની પ્રત્યક્ષ સત્પુરુષ ને કોઈ વિકલ્પ નથી, એનો કોઈ ઓલ્ટરનેટિવ નથી, એનું કોઈ સ્થાન પૂરી શકાય એવી ચીજ નથી એમ છે. આત્મસિદ્ધિમાં નાખ્યું છે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીનો ઉપકાર જીનેન્દ્ર ને લીધા છે સામે. બહુ વિવેક નો જબરદસ્ત વિવેક થયો. પ્રત્યક્ષ સત્પુરુષમાં પૂર્ણ નિમિત્ત છે એવી વાત છે એમ જ કે પૂર્ણ નિમિત્ત આ પૂરી બેન સાક્ષી છે. પૂરું નિમિત્ત છે પ્રત્યક્ષ સત્પુરુષ એટલે તારા તરવા માટે પૂરું નિમિત્ત છે. તેથી એક ન્યાય એમ કહેવાય છે એક સત્પુરુષમાં દેવગુરુને શાસ્ત્ર ત્રણેય સમાય છે એવું ન્યાય છે. એવી વાત એક વખત આત્મધર્મમાં મૂકી દે આપણા વિદ્વાનો બધા હતા કે આ શું બહુ ઊંડો વિષય છે. હિન્દી દ્રષ્ટિનો વિષય નિમિત્ત તો સમાન સમાન છે એમ ભણાવી શકાય કે જીનેન્દ્રને તેરમા ગુણ સ્થાન પ્રમાણે જોઈને ભક્તિ કરવી જોઈએ, મુનિની છઠ્ઠા સાતમા ગુણ સ્થાનને જોઈને ભક્તિ કરવી જોઈએ, અને સત્પુરુષ ચોથા ગુણ સ્થાને છે તો એ પ્રમાણમાં એની ભક્તિ જોખી જોખીને કરવી. ગણતરીનો વિષય એમ લાગે કે આ તો વ્યાજબી લાગે છે, નહીં ભૂલો પડી જઈશ. એક સત્પુરુષમાં દેવગુરુ શાસ્ત્ર ત્રણેય સમાય કેમ કે ત્રણેયમાં જેવું નિમિત્ત છે પૂર્ણ
સુધી
ભગવાન છે.